छम 18 हा 62 मिनट मा एक नवलकथा भाग 5 भाग 11 दामनी उद्योगीकरण बेस्ट फॉर्मिंग तरीके लखाणनी उत्पादन पद्धति पोते लखाण सप्ताहनो बीजो एक कोर उत्पादन प्रक्रियानी मानकीकरण हतो क्रोनिक मा पेना माटे मार्कर T26 छे उत्पादन ने पुनरावर्तित करी शकाय एवा कामना पगलामा परिवर्तित करवामा आवे छे લખાણને દરેક પગલા પછી સંકલિત કરવામાં આવે છે અને દરેક અધ્યાય માટે 2 ચક્ર હોય છે તૈયારી અને સંપૂર્ણ રચના કોઈ પૂછપરછ વગર કોઈ છૂટા છવાયા વગર આ માત્ર સંસ્થા નથી આ સામગ્રીનું સાહિત્યિક પ્રતિબિંબ છે નવલકથા વિધિઓ લોગબુક માપન વિશે છે અને તેની બનાવટ વિધિઓ લોગબુક માપનમાં થાય છે શરૂઆતમાં આ કાર્યપદ્ધતિ ટોન જાળવવાનું એક સાધન હતી ઉત્પાદન તબક્કામાં તે એક સારવાર બને છે લખાણ ઊભું થાય છે કારણ કે તે પોતે એક સિસ્ટમને આધીન કરે છે સર્જનાત્મક રીતે મરવા માટે નહીં પરંતુ સર્જનાત્મક રહેવા માટે જીવનચરિત્રાત્મક રીતે તેના માટે એક આદર્શ છે 2008માં કુટુંબના વ્યવસાયમાં એક રચના બનવામાં આવે છે જે થોડા કલાકો પ્રતિ સપ્તાહ સાથે રહેવું શક્ય બનાવે છે અને આ રીતે અંદરનીથી જવું પ્રોજેક્ટ્સનો પીછો કરવો ગરીબ ન થવું માટે ઊર્જા મુક્ત કરે છે બરાબર આ રચના અહીં ઉત્પાદન સિદ્ધાંત તરીકે પાછી આવે છે ઘર્ષણનું લઘુત્તમ જેથી ધક્કો ગુમાઈ ન જાય ભાગ 12 ત્રીજો ધક્કો નવલકથા નીચે ઉતરે છે એક સ્થિર બિંદુ તે ક્ષણને ચિહ્નિત કરે છે જેમાં લખાણ સ્પષ્ટ રીતે નીચે જાય છે T31 મંગળવાર 6 જાન્યુઆરી 2026 20:30 પર્વતથી દૂર એક રક્ષણસ્થાન તરીકે દુનિયા તરફ અંતિમ રચનામાં તે પછીના અધ્યાયોની દક્ષિણ વેનેરિક અક્ષ બને છે આ એક સામગ્રીગત ગતિ છે અને એક અસ્તિત્વવાદી જાઉબરબર્ગ પ્રેરણા સમય તરીકે સમસ્યા ટ્રેકિંગ કાર્યક્રમો જીવન સમય ઓપ્ટિમાઇઝેશન દ્વારા આધુનિક બનાવવામાં આવે છે પરંતુ ઓપ્ટિમાઇઝેશન પાછળ એક ગંભીર સમયભાવ છે આ શંકા કે સીમિતતા દૂર ઓપ્ટિમાઇઝ કરી શકાતી નથી જીવનચરિત્રાત્મક સંદર્ભ સાથે સ્પષ્ટ થાય છે આ સીમિતતા અભ્યાસ નથી તેની ચોક્કસ આકાર છે માનસિક વિક્ષેપ પરખ નિદાન દવાગત ડિપ્રેશન કુટુંબીય વ્યવસ્થા દબાણ અને પછીનો નિર્ધારણ છતાં જીવવું છતાં વપરાશ કરવો છતાં કામ કરવું છતાં સર્જન કરવું વેનેડિક નવલકથામાં મુક્તિ નહીં પરંતુ સમસ્યાની વૃદ્ધિ બને છે અંતરંગ અવાજ સામે બેસ્ટ ફોર્મ કાંઈ કામની નથી એન અંદાજે ગોઠવાયેલ પોઈન્ટ છે સાયકોગ્રાફિક રીતે તે અનિવાર્ય છે જે ઓપ્ટિમાઇઝેશન બનાવે છે તે તેને ઘણીવાર શાંતિ મેળવવા માટે બનાવે છે અને પછી શોધે છે કે શાંતિ બનાવવામાં આવી શકતી નથી જ્યારે સૌંદર્ય સંબંધ અને દોષ રૂમમાં પ્રવેશ કરે છે ભાગ 13 પુનર્વિચાર તરીકે નાટ્યરચના 5 પુનર્નિર્માણ 1 અર્થ પરિવર્તન 1 લખાણ સપ્તાહ માત્ર પાનાનો છોડતું નથી તે ડિસિઝન્સ છોડે છે તેમાંના કેટલાક એટલા મજબૂત છે કે તેઓ સમગ્ર પ્રોજેક્ટનો અર્થ ખસેડી દે છે પ્રથમ સંબોધનને માનનીય વાચિકા માનનીય વાચક પર બદલવું નૈતિકતા તરીકે વ્યાકરણ વિગત બીજું અધ્યાય 8 નવી રચના એક મોટી ભાષણ તરીકે વ્યાખ્યાન લખાણ નહીં પરંતુ રૂમમાં નવલકથા ભાષણ દ્રશ્ય તરીકે નિબંધ અમારું દલીલ અમારી વિકાસ અને બેસ્ટ ફોર્મિંગ આથી એક આધુનિક સેટેમ્બરીની રૂપ બને છે પરંતુ જૂના અહંકાર વગર ત્રીજું અધ્યાય 9 નવી રચના સિસ્ટમ 2 વળાંક બિંદુ તરીકે ચોથું આ વળાંક બિંદુ પછીની સમગ્ર રચનાની પુનઃસંસ્થા અને બનાવટને એક કડક પુનરાવર્તિત ડબલ પ્રક્રિયામાં પરિવર્તન પાંચમું પરાટેક્સ્ટ પ્રસ્તાવના અને ઉપસંહાર હૂન રૂપમાં અને આ મેકિંગ ઓફ બીજી સ્તર તરીકે આથી પુસ્તકને પાછલા પ્રભાવથી નવી રીતે ફ્રેમ કરવામાં આવે છે તે હવે માત્ર હાન્સ કાસ્ટોર્પ સોનેનાલ પર નથી પરંતુ બેન્જામિન એરહાર્ડ પોતાને મુક્ત લખે છે પણ છે અને તે સ્વીકાર કરે છે આ બધા પુનર્નિર્માણો એક પેટર્ન બતાવે છે લેખક માત્ર કહેવા માટે નહીં લખતો તે એવી એક રૂપ શોધવા માટે લખે છે જેમાં તે પોતે જવાબદાર બની શકે. બરાબર, તેથી તેને પુનર્વિચારક્ષમ રહેવું પડે છે. જે પુનર્વિચાર કરતો નથી તે ભૂલમાં અથવા દંતકથામાં ફસાઈ રહે છે. જે પુનર્વિચાર કરે છે તે એકીકરિત કરે છે. ભાગ 14, પૂર્ણતા અને અનુકંપ. હું લખું છું થી હું છું સુધી આ મેકિંગ ઓફને એક જ પંક્તિથી પૂર્ણ કરી શકાય. લેઆઉટ સહિત પૂર્ણતા શુક્રવાર 9 જાન્યુઆરી 2026ના રોજ 13:27 કલાકે. એવું દેખાડવામાં આવી શકે કે ઉત્પાદનનો અંત પણ વાર્તાનો અંત છે, પરંતુ પૂર્ણતા માત્ર એક લખાણનો અંત નથી. તે એક માનસિક સ્થિતિ છે જે અચાનક સમાપ્ત થાય છે. ટોનીઓ ઢક્કો, ઉત્પાદન મશીન, હાઇપર ફોકસ, બધું જે સપ્તાહ દરમિયાન વહન કર્યું હતું પૂર્ણ ઊભો થાય છે, તત્કશને જ પડી જાય છે. અને પછી તે પ્રશ્ન ઊભો થાય છે જે દરેક મોટી કામારી પછી આવે છે, અહીં ખાસ કરીને તીખો છે, કારણ કે કૃતિ માસ્ક રૂપમાં આત્મકથાત્મક રીતે કામ કરી છે. ત્યારે તે કોણ છે? આ બિંદુએ એક મેકિંગ ઓફમાંથી એક સાયકોગ્રાફિક કી બને છે. નવલકથા એક એકીકરણ પ્રયાસ છે, થેરાપી તરીકે નહીં પરંતુ કલા ઉપાય તરીકે. તે એક હોટેલને મંચ તરીકે બનાવે છે જેથી આ મંચમાં હિસ્સાઓને એક ટેબલ પર બેસાડી શકાય. સર્જનહાર ટોનીઓ, પાગલ રીતે ઉદાર ગુસ્તાવ, સિસ્ટમ વિચારક એયોડીએચએસ, સંબંધ માનવ મોર્ગન સ્ટર્ન, રહેતો અને જતો હાન્સ, અને બેઝો તરીકે ટ્રિકસ્ટર, કલાકાર અને ઇચ્છિત ઓળખની પ્રારંભિક સંશ્લેષણ આકૃતિ. જો તેને ગંભીરતાથી લેવામાં આવે તો પૂર્ણતા માત્ર લેઆઉટ નથી, તે હું લખું છું થી હું છું પર સ્વિચ છે. અને તે આ શબ્દ ભંડોળમાં રહેવા માટે બેસ્ટ ફોર્મિંગની બીજી એક રૂપ છે. હવે ઓપ્ટિમાઇઝેશન નથી પરંતુ સ્વસંભાળ અને પ્રતિબિંબન તરીકે એક સંક્રમણ સ્થિતિ જે પુનરાવર્તિત કરી શકાય તેવી છે. ભાગ 15, શા માટે આ અહેવાલ વર્કશોપ કરતા વધુ છે? ઘટનાઓના સંગ્રહની બદલે અર્થ પરિવર્તનો માન્ય વાચિકા, માન્ય વાચક. એક મેકિંગ ઓફમાં રસપ્રદ ભાગ ભાગ્યે જ એ હોય છે કે ઘણું બન્યું છે. રસપ્રદ એ છે કે અર્થ ખસે છે. શરૂઆતમાં મુખ્યત્વે અક્ષ હતી, માન ટેકનિક, સોનાનાલ્પ સેટિંગ, બેસ્ટ ફોર્મિંગ તરીકે આધુનિક સરવાર. પ્રવાહમાં દેખાય છે નવલકથા પણ ઓળખ કાર્ય હતી. એક શુદ્ધ સિસ્ટમ આકૃતિ, ODHS તરીકે ઓળખથી દૂર, એક એવી વ્યક્તિ તરફ જે પોતાને સંબંધને મુખ્ય ડ્રાઈવર તરીકે સ્વીકારવાની પરવાનગી આપે છે, સર્જનને અવમૂલ્યન કર્યા વિના. અને તે એક પ્રયાસ હતો, એક જૂની ધમકી, માન્યતા માત્ર પ્રદર્શન પર ને એક પોતાની ગૌરવપૂર્ણ કૃતિ દ્વારા નિષ્ક્રિય કરવાની. હવે હું પોતે સાથે પણ સંતોષમાં છું. આ પ્રકાશમાં સાહિત્યક અસર નહીં પરંતુ એક પરિણામ છે. આ અહેવાલને ઉત્પાદન વર્ણન કરતા વધુ બનાવે છે. તે બતાવે છે કે કેવી રીતે એક નવલકથા મશીન તરીકે બનાવવામાં આવે છે અને કેવી રીતે આ મશીન સાથે સાથે લેખકને નવી રીતે વર્ણવે છે. અવલોકન, વધુ કેલાઇડો કોસ્મોસ અને અંતે બીઈંગ લોકો અને બેસ્ટ ફોર્મિંગ વચ્ચે એક સાયકોગ્રાફિક જીવનચરિત્ર. આ મેકિંગ ઓફ ખરિયાળ સમય મુદ્રા પર સમાપ્ત થઈ શકે. વાસ્તવમાં તે ત્યાં સમાપ્ત થતું નથી, પરંતુ માત્ર એટલા માટે નહીં કે એક પુસ્તક પછી અસર કરે છે, પરંતુ કારણ કે મને આ બિંદુએ એક વિચાર ભૂલ સુધારવી પડે છે જે ખૂબ સરળતાથી ખોસી જાય છે જો માણસ માત્ર પ્રથમ બેન્ડ પર નજર કરે. કેલાઇડો કોસ્મોસ આ એક નવલકથા નથી. જો તેને બ્રહ્માંડની દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો કેલાઇડો કોસ્મોસ તે ગેલેક્સી છે જેમાં મારી કલ્પિત દુનિયા મારી પાસેથી અલગ પડે છે, પોતાની નિયમો, પોતાની ગુરુત્વાકર્ષણ, પોતાની સમય ગણતરી સાથેનો એક પોતાનો અવકાશ જે લાઇટમોટિફની જેમ વર્તે છે. કેલાઇડો કોસ્મોસ, ઝાઉબરબર્ગ, સોનાનાલ્પ અને બેસ્ટ ફોર્મિંગ ઇન વેનેડિગ. આ તર્કમાં કેલાઇડો કોસ્મોસ નહીં પરંતુ એક ગ્રહ છે, કદાચ પહેલો જે સ્પષ્ટ રીતે વસેલો દેખાય છે. એક બેન્ડ, એક કક્ષા, એક શરૂઆત જે પહેલેથી બતાવે છે કે આ ગેલેક્સી કેવી રીતે કાર્ય કરે છે. તેની બાજુમાં અન્ય ગેલેક્સીઓ છે. સૌથી મહત્વપૂર્ણ મારી વાસ્તવિકતાની છે બેન્મી ગેલેક્સી, ઉપનામ પરથી, જે મારી પત્ની વાપરે છે, મૂળભૂત રીતે મારું ખરેખર નામ. અને દરેક ગંભીરતાથી લેવાતા મોડેલમાં જેમ હોય છે તેમ એવું નથી કે આ ગેલેક્સીઓ હર્મેટિક રીતે અલગ હોય. ત્યાં ઓવરલેપ, સંક્રમણ ધુમ્મસ સામાન્ય પદાર્થ છે. મારા સ્ટાર્ટઅપ્સ મારા માટે બંનેમાં આવે છે વાસ્તવિકતામાં, કારણ કે તેઓ ત્યાં પૈસા, જવાબદારી, સમયમર્યાદા, જોખમો ધરાવે છે. અને કેલાઇડો કોસ્મોસમાં, કારણ કે તેઓ ત્યાં આકૃતિ સામગ્રી, સિસ્ટમ રૂપકો, નૈતિકતા અને શૈલી પ્રશ્નો તરીકે દેખાય છે. વિપરીત રીતે આ નવલકથા સ્પષ્ટ રીતે કેલાઇડો કોસ્મોસ ગેલેક્સી છે. ભલે તે બેન્મી ગેલેક્સીને સંપૂર્ણ રીતે જાણે છે, જાણે તેને તેને નકશાંકિત કરી હોય, જેથી તે જાણપૂર્વક પોતાને તેની પાસેથી દૂર ધકેલી શકે. આ અર્થમાં 9 જાન્યુઆરી 12:26 રોજ 13:27 સમયમુદ્રા માત્ર એક લખાણ સપ્તાહનો અંત નથી, પરંતુ તે ક્ષણ છે જેમાં એક કોસ્મોસ પુષ્ટિ કરે છે કે તે વહનક્ષમ છે. અને બરાબર તેથી સાહિત્યિક રીતે ઝાઉબરબર્ગ, સોનેનાલ્ટ અને બેસ્ટ ફોર્મિંગ ઇન વેનેડિક પછી સીધું આગળ નથી વધતું, તે કેલાઇડો કોસ્મોસમાં આગળ વધે છે. આ કોઈ અસ્પષ્ટ ઇરાદા ઘોષણા નથી, પરંતુ પહેલેથી જ સામગ્રી છે. મારી બીજી નવલકથા માટે પહેલેથી જ એક તૈયાર પાંડુલિપિ અસ્તિત્વમાં છે. કેલાઇડો કોસ્મોસ ડી બ્રુડર મોર્ગેનસ્ટર્ન. મોર્ગેનસ્ટર્ન ખરેખર મારી માતાનું નામ છે અને ભાઈઓ મારા દાદા ગેરહાર્ડ, એટલે કે મારી માતાના પિતા, અને તેમના ભાઈ સિગફ્રીડ, જેને ફ્રીડેલ મોર્ગેનસ્ટર્ન કહેવામાં આવે છે. મેં આ પાંડુલિપિ મારી પત્ની સાથે 2015 મારા હનીમૂનમાં લખી હતી. તે છે, પરંતુ તે જેમ કે ઘણું જે બિન લોકોમાં ઊભું થાય છે હજી અંતિમ રૂપમાં પરિવર્તિત થયું નથી. બરાબર એ જ આગળનું પગલું છે. આખરે સંપૂર્ણ રચના કરવી નોસ્ટેલ્જિયા માટે નહીં, પણ કારણ કે આ કુટુંબ સામગ્રી કેલાઇડો કોસ્મોસ ગેલેક્સીમાં પોતાની ગુરુત્વાકર્ષણ ધરાવે છે. તે પછી કેલાઇડો કોસ્મોસ ધી રોયબર આવે છે, તે નવલકથાની નવી આવૃત્તિ તરીકે, જે મેં 2008 ઉપનામ હેઠળ પ્રકાશિત કરી હતી. હું આ લખાણને માત્ર પુનઃ કાર્ય કરવા માંગતો નથી, પરંતુ તેને કેલાઇડો કોસ્મોસમાં પાછું લાવવા માંગુ છું, તેને એક નવી ભાષા આપવી જે આ ગેલેક્સીના ટોન સાથે સુસંગત હોય, અને તેને સાથે સાથે તે શરમથી મુક્ત કરવી જે જૂના લખાણોને ક્યારેક ઘેરી લે છે, માત્ર એટલા માટે કે માનસ વચ્ચેમાં અલગ બની ગયા છે. તે પર કેલાઇડો કોસ્મોસ બેકેન્ટનેસ ડેસ ઉરેન્થસ ડેસ હોકસ્ટાપલર્સ ફેલિક્સ ક્રોલ આવે છે. આ ચોથી નવલકથાથી હું મારી થોમસ મનફેઝને પછી તાત્કાલિક પૂર્ણ કરીશ, વિમુક્તા તરીકે નહીં, પરંતુ એક સાહિત્ય કક્ષાનો જાગૃત અંત તરીકે. હું નજીકતા લઈશું જ્યાં સુધી તે ઉત્પાદક છે, અને હું તેને પૂર્ણ કરીશ તે પહેલા કે તે પોઝ બને, માત્ર ત્યાર પછી. અને આ નવી સ્વચ્છ ક્રમ છે, આગળનું પ્રકાશન આવે છે જે હવે કેલાઇડો કોસ્મોસ ગેલેક્સીમાં નહીં રમે, પરંતુ બેન્ની ગેલેક્સીમાં અને તેની ઓવરલેપમાં. સાયકોગ્રાફિક જીવનચરિત્ર. તેનું શીર્ષક થશે બીંગ બેઝુ, ડોક્ટર આઉડીએચએસ, ફિલિપ મોર્ગેનસ્ટર્ન, ટોનિયો ક્રોગર, ગુસ્ટાવ વાન એ, અને હો એક સાયકોગ્રાફિક હાફ ટાઈમ જીવનચરિત્ર. આ પુસ્તક એવું દેખાડે છે નહીં, જાણે માત્ર એક જ વાર્તાકાર આકૃતિ હોય, જેનું નામ બેન્જામિન એરહર્ટ છે. તે મારી આંતરિક કાસ્ટિંગને નામથી બોલાવશે, માસ્કરેન્ટ તરીકે નહીં, પરંતુ મારા પોતાના જીવનની કાર્યશાસ્ત્ર તરીકે. બેઝુ તરીકે પ્રારંભિક પ્રયોગશાળા, ડોક્ટર આઉડીએચએસ તરીકે સિસ્ટમોના અનુવાદક, ફિલિપ મોર્ગેનસ્ટર્ન તરીકે સીમાકર્મી, ટોનિયો ક્રોગર તરીકે સર્જન મોતર, ગુસ્તાવ વોન એ તરીકે સૌંદર્યશાસ્ત્રીય આકર્ષણ, અને હું તરીકે તે જે તેમના વચ્ચે મધ્યસ્થતા કરે છે, જ્યાં સુધી હું ભૂલથી ફરીથી પોતાને આ ભૂમિકાઓમાંથી એક માટે ન માનું. 9 જાન્યુઆરી 2026 રોજ 13:01 નવલકથા તૈયાર હતી. પરંતુ કલેડોકોસ્મોસ તે સાથે પૂર્ણ નહોતો પરંતુ ખુલ્યો હતો, અને તે સામગ્રી જે આ સપ્તાહમાં મુક્ત થઈ છે, વતન, ભૂલ, દોષ, માસ્ક, સર્જન, માર્ગદર્શકો, સ્ટાર્ટઅપ્સ તરીકે સંક્રમણ વસ્તુઓ, અને પ્રશ્ન કે માનસ કેવી રીતે જાય અને રહી શકે પોતાને ગુમાવ્યા વગર, બંધ થઈ નથી, તે માત્ર શરૂ થયું છે પોતાને જીવનરૂપ અને કૃતિરૂપ તરીકે બતાવવા.